તારીખ 22/7/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137
ચલતા ગુજરાતી છસો નવ પત્ર ચાલે છે. સત્સંગનું મહત્વ દર્શાવતો આ પત્ર નાનીના માર્ગનો ઉપદેશ કરે છે. નાનીના માર્ગનો આશય કેવી રીતે થાય એવો ઉપદેશ કરે છે અને એ ઉપદેશ કરતાં સાતમા પેરેગ્રાફમાં પોતાના આત્મગુણોનો આવિર્ભાવ પામ્યા છે. લખે છે કે એ આવિર્ભાવ પામતા સહજ સમાધિ દશા થઈ અમને. એ સત્સંગનું મહાત્મ્ય સ્વાનુભવ કરાવે એવું છે એમ સીધું કહ્યું. સત્સંગનું મહાત્મ્ય ગાતા ગાતા અમને જો સમાધિ દશા થઈ તો સત્સંગ સમાધિ આપે છે એ વાત અમારા અનુભવથી સાબિત થાય છે. એ રીતે પોતાના સ્વાનુભવથી સત્સંગનું મહત્વ સ્થાપિત કરે છે. સાથે સાથે અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર કરે છે. આગળ હવે કહે છે કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વસાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. અનુભવ છે એ શબ્દ પણ ઓછો કર્યો છે. એવો અમારો પોતાનો અનુભવ છે એમ નહીં કહેતા અમારો આત્મ સાક્ષાત્કાર છે. સાક્ષાત આકારે થયેલા છે એ રીતે અમે પરિણમી ગયેલા છીએ. શું કહ્યું કે જ્યારે ધર્મના ક્ષેત્રમાં આવીને પણ સાધનના વિવેકની સૂઝ હોતી નથી અથવા કયું સાધન મુખ્યપણે કરવા યોગ્ય છે એવો વિવેક જ્યાં સુધી હોતો નથી એવા અવિવેકી જન કોઈ પૂજા ભક્તિમાં લાગી જાય છે, મંદિરમાં જઈને બિરાસરમાં જઈને, તો કોઈ શાસ્ત્રમાં થવા લાગી જાય છે, કોઈ ક્રિયાકાંડમાં પડી જાય છે, વિધિ વિધાનમાં પડી જાય છે, કોઈ દયાદાનમાં પડી જાય છે. આ બધા ધર્મ સાધન બાહ્ય સાધન છે, એમાં સત્સંગ પણ એક બાહ્ય સાધન છે. તો પણ એ સર્વ સાધનોમાં અંતરંગ સાધનની સમીપ કોઈ સાધન હોય તો બીજા સર્વ સાધન કરતા સત્સંગ છે એ સમીપ છે. આત્માનું અંતર લક્ષ કરાવવા માટે સત્સંગ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. એમ હોવાને લીધે અહીંયા એવું ફરમાવે છે પોતે કે પ્રથમ સર્વ સાધનને ગૌણ કરવા, ગૌણ જાણવા અને ગૌણ કરવા. જો સત્સંગ ઉપાસવો હોય એટલે કે આત્મા ઉપાસવો હોય તો એ સત્સંગની ઉપાસના એક પ્રકારે આત્મ ઉપાસના છે. તો બીજા સાધનને ગૌણ કરવા કેવી રીતે થાય છે વિચારણીય પ્રશ્ન છે. કોઈ પ્રસંગને લઈએ તો સ્પષ્ટ થશે કે એક જ સમયે સત્સંગ પ્રાપ્ત છે અને એ જ સમયે બીજું ધર્મ સાધન પ્રાપ્ત છે. અમારે આપણી પાસે એ સિવાય બીજો સમય નથી એમ દાખલા તરીકે માની લ્યો. દ્રષ્ટાંતમાં કે 9 થી 10 સત્સંગ છે અને 9 થી 10 સિવાય આપણી પાસે બીજું સાધન બીજો સમય નથી. આપણે ટ્રેન ઉપડી જાય છે કે પ્લેન ઉપડી જાય છે સમજી લો, આગળનો બધો પ્રોગ્રામ નિશ્ચિત થઈ ગયેલો છે બાર ગામનો. જો એ ટાઈમ સાચવવામાં ના આવે તો આગળનો બધો કોઈ પણ વિચારેલો કાર્યક્રમ હોય બધો ચોપટ થઈ જાય, બગડી જાય અને પરિણામ પણ સ્થિર ન રહે. હવે સત્સંગ પણ એ વખતે છે અને એ જ વખતે આપણે કોઈ બીજી ક્રિયા કરવાનો નિયમ લીધો હોય, કોઈ માળાનો નિયમ લીધો હોય એટલે જપનો લીધો હોય, કોઈ દેવ દર્શનનો લીધો હોય, કોઈ પૂજા કરવાનો લીધો હોય, કોઈ કાંઈ કોઈને કોઈ વ્રત પચખાન નિયમ લઈ લીધો હોય, એને કરવું શું? નિયમ તોડવો કે ન તોડવો? ઠીક, શું કરવું તમે? તોડવો? ઠીક છે, ઠીક. એ નિયમનું કાંઈ મહત્વ નથી, એવા નિયમનું કોઈ મહત્વ નથી. એ નિયમના પરિણામ અને સત્સંગના પરિણામની તુલના કરતા આવડવી જોઈએ, તોડતા આવડવી જોઈએ વાત, કે આપણને શેમાં લાભ છે. બસ શેમાં લાભ છે એ ખબર પડે પછી વાણિયાને સમજાવવું પડે નહીં. લાભના વિષયમાં પછી સમજાવવું, આગળ સમજાવવાની કોઈ જરૂરત નથી. સત્સંગને મુખ્ય કરવો, બીજા બધા સાધનને ગૌણ કરવા. કોઈ એમ કે અમારો સામાયિકનો એ વખતનો ટાઈમ છે, અમારો કોઈ પ્રતિક્રમણનો ટાઈમ છે, બધાને જુદો જુદો કોઈને કંઈ સાધન કોઈને કંઈ સાધન હોય છે. સત્સંગ એ પણ યથાર્થ સત્સંગ, સત્સંગમાં પણ એ વાત સમજવા જેવી છે, યથાર્થ એ વાત વિષયની ચિંતા છે. આપણે યથાર્થ સત્સંગ બહુ દુર્લભ છે અને યથાર્થ સત્સંગ જો પ્રાપ્ત હોય, ઉપલબ્ધ હોય, મળી શકે એવું હોય તો બધા સાધનને ગૌણ કરી નાખવા, કોઈ પકડ ન રાખવી. નહીંતર એ આગ્રહ છે, દુરાગ્રહ છે અને પોતાને વિવેક નથી એ વાત સાબિત થાય છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ કેટલો લાભ છે? નિર્વાણ પદનો લાભ છે. નિર્વાણ પદનો હેતુ એટલે કારણ, નિર્વાણ પદનું કારણ છે. સાધનાના ગુણગુણ સ્થાનોને બિલ્ડિંગના માળ તલ્લા, અહીંયા તલ્લો કહે છે, એની ઉપમા આપી દઈએ તો 14 ગુણસ્થાન પછી એ 15મો તલ્લો છે નિર્વાણ પદ સિદ્ધાલયનો. એનું ફાઉન્ડેશન સત્સંગ છે. પંદર માળનું બિલ્ડિંગ કયા પાયા ઉપર ઊભું છે અને એ પાયો કેટલો મજબૂત છે એના ઉપર એ બિલ્ડિંગના આયુષ્ય નક્કી થાય, નહીં તો ચણતા ચણતા પડી જાય. પાયો એના પ્રમાણમાં ન હોય સિવિલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ તો બિલ્ડિંગ ચણતા ચણતા પડી જાય અને મહેનતને માલ બધું નકામું જાય. એમ અહીંયા પાયામાં જો સત્સંગ ન હોય તો એ જ્ઞાન ધ્યાન યોગ, શાસ્ત્રથી સાંભળ વાંચન પર ગ્રહણ કરેલું જ્ઞાન ધ્યાન યોગ ક્રિયા, જે કાંઈ ક્રિયા પૂજા બધું તંતર પડી જવાનું છે. એ તંતર કોઈ કામમાં આવવાનું નથી. આ તો નિર્વાણ પદનો મુખ્ય હેતુ એમ લીધું. એવું જે સત્સંગ તે ઉપાસવો યોગ્ય છે, એમની સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. એ વખતે દુકાનનો સમય હોય તો દુકાનને ગૌણ કરવી, ઓફિસનો સમય હોય તો ઓફિસને ગૌણ, જો શુભ ક્રિયાને ગૌણ કરતા હોય તો કહેવાની જરૂર નથી કે અશુભ ક્રિયાને અશુભ પરિણામને ગૌણ કરવા જોઈએ. હા, બહુ સરસ પ્રશ્ન છે આપણો કે સત્સંગની અંદર આત્મલાભનો વિષય જે રીતે ચર્ચાય છે યથાર્થ સત્સંગમાં, અને પોતાની ભૂમિકામાં લાભ થાય એવો વિષય જે સામે આવે છે, ચોખ્ખો થાય છે અને એને આદરવાનો આરાધવાનો જે પ્રેરણા અને ઉત્સાહ ઉત્પન્ન થઈ શકે છે એવો પ્રકાર બીજા કોઈ ધર્મ સાધનની અંદર સંબંધિત નથી. મોટા ભાગે પૂજા કરનારાને પણ એક પૂજા કરવું એ રૂટીન થઈ જાય છે, સામાયિક પ્રતિક્રમણ કરવા વાળાને એ રૂટીન થઈ જાય છે, દેવ દર્શન કરવા વાળાને એ રૂટીન થઈ જાય છે, ભક્તિના પદ ગાવા વાળાને એ ગાવાનું રૂટીન થઈ જાય છે. અને યથાર્થ સત્સંગ ન હોય તો શાસ્ત્ર વાંચીને પાંચ જણા ભેગા થઈને થોડી વાતો કરવી એ પણ રૂટીન થઈ જાય છે. આપણો સત્સંગ રૂટીન કોર્સ થઈ ન જાય એ પણ થોડુંક લક્ષમાં લેવા જેવું છે સત્સંગ કરતા હોય એમણે. મિત્રો, ઓલા સાધનમાં આ સાધનમાં એક જ કેટેગરી આવી જશે, પછી કેટેગરીનો ડિફરન્સ નહીં રહે. એટલે સત્સંગ છે એ ઉપાસનામાં જી સામૂહિક તો નિયમિતતા રાખવી જ પડે, નહીતર કોઈ વ્યવસ્થા ના રહીએ સમૂહની. દરેક પોત પોતાના ટાઈમે આવે ને પોતાના ટાઈમે જાય તો એ તો કોઈ વ્યવસ્થા ના રહી. એટલે સામૂહિક સત્સંગમાં તો ટાઈમ ફિક્સ કરવો પડે, પણ એ શું વ્યવસ્થા રહે, નહીતર અવ્યવસ્થા થાય. તો રોજ 9-10 આપણે સત્સંગ કરતા હોય તો રૂટીન ન થઈ જાય. કોઈ પણ સાધન કરતા તે સાધન જો યથાર્થપણે ન થાય તો, સત્સંગ હોય કે પછી કોઈ પણ સાધન હોય, તો ત્યાં સદગુણના બદલે અવગુણ થવાની શક્યતા રહેલી છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ઉદ્દેશમાં, કોઈ પણ સિદ્ધાંતમાં પણ આમ જ છે. કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ ઉપદેશ, કોઈ પણ આચરણ યથાર્થપણે ન થાય તો ગુણના બદલે અવગુણ થાય. ત્યાંથી જ જન્મે અવગુણ પાછો, જ્યાંથી ગુણ જન્મે ત્યાંથી અવગુણ જન્મે. આ એક અનિવાર્ય પરિસ્થિતિ છે એમ સમજીને મુમુક્ષુની ભૂમિકામાં, એટલે કે જ્યાં સુધી સમ્યક જ્ઞાન પ્રગટ નથી થયું ત્યાં સુધી યથાર્થપણું શું છે અને અયથાર્થપણું શું છે એ વાત આપણી સમજમાં હોવી જોઈએ. એમાંય ખાસ કરીને જ્યારે એમ નિશ્ચય થાય છે જ્ઞાની પુરુષના વચનોના આધારે કે બીજા સર્વ સાધનને ગૌણ કરીને સત્સંગને ઉપાસવો, તો સત્સંગને મુખ્ય કરતા એ પણ અયથાર્થ થાય છે કે યથાર્થ થાય છે એ વાત ઉપર આપણે કાળજી અને સાવધાની હોવી ઘટે છે, લેવી જ જોઈએ. હવે સત્સંગની અંદર કોઈ પણ મુમુક્ષુને બે ભૂમિકાનો આપણે વિભાગ કરી શકીએ સમજવા માટે, કે જ્યાં સુધી પ્રયોજનભૂત વિષય એ પોતાની સમજમાં ન હોય ત્યાં સુધી સમજણનો પ્રયાસ થાય છે. સત્સંગમાં પહેલા સમજણનો પ્રયાસ થાય છે, કેમ કે અનેક વાતોથી પોતે અજાણ છે. એટલે કોઈ નવા નવા આવ્યા હોય કે જૂના હોય, ગમે તે, મારા પ્રયોજનનો વિષય મારે સમજી લેવો જરૂરી છે. એટલે સમજણની ભૂલ, ગેરસમજણની ભૂલ સમજણથી મટે, ગેરસમજણની ભૂલ યથાર્થ સમજણથી મટે. યથાર્થ એટલે આત્મલક્ષ્ય, કોઈના લક્ષ્ય નહીં. કોણ શું કરે છે એ આપણો જોવાનો વિષય નથી અત્યારે. મને શું ઉપયોગી છે અને લાભદાયક છે એટલું જ વિચારવું, એથી વધારે આગળ જવાની આપણે જરૂર નથી કે બાજુમાં કોણ બેઠું છે નહીં, કોણ શું સમજશે ને શું નહીં સમજે. સ્વલક્ષે આત્મલક્ષે સમજણ બરાબર કરવી અને સમજણની ભૂલ હોય ટાળવી. બીજી ભૂલ અનુભવની છે. અનુભવની ભૂલ એટલે શું? કે જે પદાર્થ ઈષ્ટ નથી, અનિષ્ટ નથી, સારો નથી, ખરાબ નથી, સુખદાયક નથી, દુઃખદાયક નથી, એવા જે સંયોગી પુદ્ગલિક પદાર્થ છે એનો અનુભવ ખોટી રીતે થાય છે. કોઈ સારી લાગે છે ચીજ, કોઈ ચીજ ખરાબ લાગે છે, એ અનુભવની ભૂલ છે. અને એ અનુભવની ભૂલ અનુભવથી મટશે. સમજણ ઉલટી સમજણની ભૂલ સુલટી સમજણથી મટે અને જૂઠા અનુભવની વિપરીત અનુભવની ભૂલ અવિપરીત અનુભવથી મટે. એટલે સમજણની ભૂમિકાને આપણે વૈચારિક ભૂમિકા એવું નામ આપી શકીએ. એ વિચાર પદ્ધતિનો એક વિભાગ છે. અને એ સમજણ યથાર્થ આપણને આપણી ભૂમિકા પૂરતી પ્રયોજનભૂત વાત સમજાય ગઈ હોય તો આડી અવળી વાતોમાં જવાની જરૂર પણ નથી, કેમ કે શાસ્ત્ર તો સમુદ્ર જેવડો વિષય છે. આપણે પ્રયોજનની પકડ રાખવાની છે, મારા પ્રયોજનની વાત કેટલી. આમાં પછી એટલું સમજાઈ ગયા પછી અનુભવ પદ્ધતિ એ ચાલુ રહ્યું. અને એ અનુભવ પદ્ધતિ શું છે, એનો ક્રમ શું છે, એ વિષય શું છે એ બરાબર સમજી અને અહીંયા પ્રવેશ કરવો જોઈએ. પછી સમજણની બૌદ્ધિક માથાફોડમાં વધારે રહેવાની પણ જરૂર નથી. એટલે બહુ સ્પષ્ટ રીતે કહીએ તો એક નિર્ણયનો સ્તર છે, ડિસિશન લેવું પડે છે વિચારની ભૂમિકામાં, એટલે ડિસિશનનું સ્ટેજ છે. અને પછી એક્ઝિક્યુટિવ સ્ટેજ આવે છે, જે તમે નિર્ણય લીધો એને કાર્યાન્વિત કરો, તમે એનું અમલીકરણ કરો. બસ સફળતા માટે આટલી વાત પૂરતી છે, પર્યાપ્ત છે. સત્સંગની અંદર પણ પહેલા પોતાના પ્રયોજનના વિષયને યથાર્થ સમજો, પછી આદરવાનું ક્યાંથી છે, એનો ક્રમ શું છે એને સમજો, અને એનો આદરો યથાર્થપણે. બસ સફળતા અનિવાર્ય છે. સફળતા મળે મળે ને મળે ન મળે એવું નથી. માર્ગ એટલો સરળ, સુગમ અને સુંદર છે, પણ કામ કામની રીતે થાય, બીજી રીતે કામ ન થાય, એ તો દરેક બાબતમાં સમજી શકાય એવી વાત છે. એટલે શું છે કે જે મોક્ષ માર્ગ છે ને એ અનુભવ પ્રધાન માર્ગ છે. ચતુર્થ ગુણ સ્થાને પહેલા સાનુભવ સાનુભૂતિ ઉત્પન્ન થાય છે, અને એ સાનુભૂતિ સ્વસંવેદનની જ વૃદ્ધિ થઈ. જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ આત્મસ્થિરતા અને આત્મગુણો વિશેષ આવિર્ભાવ પામે છે. એટલે મોક્ષ માર્ગ છે એ અનુભવ પ્રધાન માર્ગ છે. પંડિત રાજમલજી એક જગ્યાએ એવું લખે છે, સમયસાર કળશ ટીકામાં 13મા કળશની ટીકા છે, ઘણું કર્યું, કે 11 અંગ ને 14 પૂર્વ એટલે 12 અંગ, 12મા અંગના 14 પૂર્વ છે. એ 12 અંગ એક વિકલ્પ છે. શું કહે છે? કિંમત કાઢી નાખે. 12 અંગનું જ્ઞાન પણ એક વિકલ્પ છે. મોક્ષ માર્ગ તો સ્વાનુભૂતિ રૂપ છે, અને એ 12 અંગમાં સ્વાનુભૂતિનું વિધાન છે. ઠીક, એ 12 અંગ સ્વાનુભૂતિ કરાવવા માટે છે. માટે જેણે સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી એને 12 અંગનું જ્ઞાન, 12 અંગનું જ્ઞાન શું? કેવળ જ્ઞાનની લબ્ધિ, 12 અંગની લબ્ધિ નહીં, કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થાય. પછી બીજી સિદ્ધ રિદ્ધિ સિદ્ધિની લબ્ધિની જરૂર નથી. કેવળ જ્ઞાનની લબ્ધિ જેને હોય એને બીજી રિદ્ધિ સિદ્ધિની જરૂર નથી. કાંઈ એટલો સ્વાનુભવનો મહિમા છે અને એ અનુભૂતિ પ્રધાન સ્વાનુભવ પ્રધાન જે માર્ગ છે એનો જે એપ્રોચ છે ત્યાં સુધી જે પહોંચવું છે એમાં પણ અનુભવ પ્રધાનતા છે, વિચાર પ્રધાનતા નથી, અનુભવ પ્રધાનતા છે. એટલે બહુ શરૂઆતથી ફિલિંગ સ્ટેજ શરૂ થવું જોઈએ, જે કૃપાલુદેવે આ ગ્રંથમાં પત્ર નંબર 86 અને 195 એ વાત કરી છે કે તમારે સઘળાએ આ જ શોધવાનું છે. મુમુક્ષુ ભાઈઓ ઉપરનો પત્ર છે 195માં કે તમારે સઘળાએ આ જ શોધવાનું છે કે પરિભ્રમણની ચિંતના થતા એની જૂરણામાં કેવી રીતે આવી શકાય એ શોધવાનું છે. જ્યાં સુધી એ ના આવી શકાય ત્યાં સુધી એ જ શોધવું. પછી બીજું શું કરવું તે સમજાશે. બીજું શું કરવું એ પહેલા જો સમજવાનો પ્રયત્ન કરે તો તે અક્રમે પ્રયત્ન કરે છે, કદી સફળ થાય નહીં. ક્રમ તોડીને ક્રમભંગ પ્રયત્ન કરવામાં આવે તો નિષ્ફળ જાય, થઈ શકે જ નહીં. પાયો નાખ્યા વગર મકાન છે ને રેતીના ઢગલા ઉપર કેટલા દી શકે એના જેવી વાત છે. અને ત્યારથી બધા ફિલિંગ સ્ટેજ છે. પરિભ્રમણની જૂરણા ચિંતના થઈ કે ત્યાર પછી જે સહજ ઉદાસીનતા આવી એ પણ ફિલિંગ સ્ટેજ છે. ત્યાર પછી જે પૂર્ણતાનું લક્ષ્ય થાય ત્યારે જે આત્મકાર્યનો ફોર્સ આવે, જોર આવે, બળ આવે એ પણ લાગણી પ્રધાન અથવા એ પરિણમન પ્રધાન વાત છે. સમજણનો વિષય નથી, ત્યાં પછી તર્ક વિચાર નથી, પરિણમનમાં બધા સ્ટેજ છે. ફેર પદાર્થ નિર્ણય સુધી બધા પરિણમનના અનુભવ પદ્ધતિ છે. આ કે તો મુમુક્ષુની ભૂમિકામાં, વિચારની ભૂમિકામાં આવ્યા પછી તેથી આગળ વધીને અનુભવ પદ્ધતિની ભૂમિકામાં જો આવી જાય અને અનુભવ પદ્ધતિને મુખ્ય કરીને ચાલે તો એ જ સ્વાનુભૂતિ સુધી અલ્પ સમયમાં પહોંચે છે. સુવ્યવસ્થિત વાત છે, એકદમ વ્યવસ્થિત વાત છે. એવું છે કે વિચારમાં તો આપણે ઉભા છીએ, આ વિચાર ન કરીએ તો બીજા વિચારો આવ્યા વિના કઈ રહેવાના નથી. સંઘની પંચેન્દ્રિય જીવને મન છે અને તેથી તે સતત વિચારશીલ છે. વિષય આપણે બદલ્યો અને આત્મકલ્યાણના વિષય ઉપર આપણે પ્રવેશ કર્યો આપણા મનથી, ત્યારે આપણા પ્રયોજનનો વિષય મર્યાદિત રીતે આપણે સમજવો છે કે મને શું શું લાગુ પડે છે, કઈ વાત મને લાગુ પડે મારો સુધાર થવા માટે, આટલું જ વિચારવાનું છે. પછી એક્ઝિક્યુટિવ સ્ટેજમાં ક્યાંથી શરૂ થાય, કેવી રીતે શરૂ થાય, તો મહાત્માઓએ કૃપા કરીને અનુગ્રહ કરીને લખતા ગયા છે, દસ્તાવેજો લખીને ગયા છે, એ આપણે વાત સમજી લેવી જોઈએ કે ક્યાંથી પ્રવેશ કરવો છે, કેવી રીતે પ્રવેશ થાય અને આગળ વધાય. એ રીતે પછી વૈચારિક પરિસ્થિતિને ગૌણ કરીને અનુભવ પદ્ધતિ ઉપર આવવું રહ્યું, અને ન આવતું હોય તો હવે પ્રશ્ન એ છે કે એ વાત સમજ્યા પછી પણ કોઈક જ જીવ યથાર્થપણે એ વેદનામાં આવે છે, એ ધોરણામાં આવે છે. કોઈક કોઈક જ જીવ આવે છે, બધા નથી આવી શકતા, ભલે કોઈક આવતા હોય પણ અશક્ય તો નથી ને. અને એ કોઈકમાં આપણે આપણો નંબર શા માટે ન લગાવી શકીએ એમ વિચારીને બજારમાં દુકાન માંડવી છે તો કરોડપતિ અબજપતિ કોણ થયા એનો જ વિચાર કરવાનો. દેવાળો કોને કાઢ્યો એનો વિચાર શું કરવા કરીએ. અરે વેપાર કરવા બજારમાં જ જવું છે ત્યારે કઈ રીતે આગળ વધાય એ વસ્તુ આપણે ઉત્સાહથી સમજવી જોઈએ. ભલે કોઈ જીવ આવતા હોય પણ જ્યાં સુધી એ રીતે પ્રવેશ ન થાય ત્યાં સુધી બધી શક્તિને સમય ત્યાં જ લગાવો, બીજે ન લગાવો. આવી જવાશે, બહાર નહીં લાગે ને આવી જવાશે. બહુ સ્પષ્ટ વાત છે કે વાર નહીં લાગે ને આવી જવાશે. પણ આપણું ધ્યાન એ વિષય ઉપર ઓછું હોય તો આપણે બીજા બીજા વિષયમાં આપણા પ્રવાહમાં આવી જઈએ અને આપણા પરિણામ વહેતા થઈ જાય તો અહીંયા નહીં આવી શકાય. બીજું કે જે મુમુક્ષુઓ જૂના થયા છે તો એને વાંચ્યું વિચાર્યું સાંભળ્યું ઘણું છે અને અનુભવ પદ્ધતિમાં આવ્યા નથી, એટલે વિચારની એટલી બધી આદત પડી જાય છે કે અનુભવ પદ્ધતિમાં આવવું હોય તો એને તકલીફ થાય છે. એ વિચારો આડા આવે છે. ચિંતા કરની ચાહીએ. કલ એક દ્રષ્ટાંત લિયા થા કે હમ કોઈ હિલ સ્ટેશન પર આખરી પોઈન્ટ પર જાતે હૈ, અલગ અલગ પોઈન્ટ પર, સનસેટ પોઈન્ટ, દાર્જિલિંગમાં સનરાઈઝ પોઈન્ટ હૈ, પોઈન્ટ મેને આખરી હિસ્સા પર્વત કા, ફિર નીચે ક્યા હૈ, હીન, ખાઈ, બહુ હીન હોતી હૈ, ગિર ગયા તો પતા નહીં લગેગા, જિંદે તો નહીં રહે ગયા લેકિન મુર્દા કા પતા નહીં લગતા હૈ, ફિર બોડી ડેડ બોડી હાથ નહીં આતા. એસે હમ પરિભ્રમણ કે ચક્કર મેં પર્વત કી ટોચ પર હૈ, મનુષ્ય ગતિ મેં આગે સબસે ઊંચી ગતિ હૈ, પર હવા કા જકોરા ભી ચાલુ હૈ, હવા લગે તો ગિર જાય, એસે આયુ કભી ભી પૂરા હો જાય, કોઈ ભરોસા નહીં હૈ કિસી કા. એવી સ્થિતિમાં એ સ્થિતિની ગંભીરતાની નોંધ ન લેવામાં આવે તો જોખમ કેટલું સમજી લેવું. એની ચિંતા અવશ્ય થવી જ જોઈએ, એની દરકારને કાળજીને સાવધાની આવવી જ જોઈએ. જો વાસ્તવિક સમજણ હોય તો એ વાસ્તવિકતાનો આ વિષય છે. કલ્પનાના આધારે કોઈ ચિંતના કે વેદના કે જોરણા થવાનો પ્રશ્ન નથી, વાસ્તવિકતાના આધારે આ વાત છે. મરણ છે જીવ કેટલો બીએ છે, મરણ છે નહીં મરણના કારણથી પણ એટલો જ બીએ છે, કેન્સર થાય જે ખબર પડે, હજી ડિટેક્ટ ન થયું હોય પણ એમ કે તમને બાયોપ્સી કરવા લઈ જવું છે ને ત્યાં છાતીના પાટિયા પીસાવા માંડે, એટલે મોટા ભાગના ને તો દવાખાને જવું છે એમ જ કે. પણ દવાખાના ઉપર બોર્ડ માર્યું હોય કેન્સર રિસર્ચ સેન્ટર થાય હું, પછી એને ખબર પડે, ગામમાં હોય એટલે ખબર તો પડે જ કે આ કયું દવાખાનું છે. ઘરેથી ભલે એમ કે તમને ખાલી દવાખાને ડાક્ટરે લઈ જવાનું કીધું છે, ટેસ્ટ કરવાનો છે, ચાલો આપણે દવાખાને લઈએ, પણ ત્યાં ગયા પછી તો ખબર પડી જ જાય કે શેનો ટેસ્ટ કરવાનો છે. મરણ શું, મરણના કારણથી જીવ આટલો ચિંતિત છે કેમ કે ત્યાં વાસ્તવિકતા સમજાય છે. એક મરણ કે મરણના કારણની વાસ્તવિકતા જો સમજાઈને આટલી ચિંતા થતી હોય તો અનંત મરણ અને એના કારણ મોજુદ છે એની ચિંતા વાસ્તવિક રીતે તો થવી જોઈએ, ન થાય તો તે અવાસ્તવિક છે. તે ચોક્કસ થયું, સ્પષ્ટ થયું, બસ પછી કઈ સમજવું કહેવાની જરૂર નથી રહેતી કે શું થાય. પછી જે થાય છે તે સહજ થાય છે અને એ સહજ થયા પછી જે મલિનતા ગળે છે, મિથ્યાત્વ ગળે છે, અજ્ઞાનની ગાંઠ ગળે છે અને પછી જે મુમુક્ષુની યોગ્ય ભૂમિકાની નિર્મળતા આવે છે ત્યારે સહજ ઉપર ઉપરની મોક્ષની ભૂમિકાની દશાની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે શું કરવું એ પૂછવું પડતું નથી. પરદેવે શું લખ્યું, પછી શું કરવું તે સમજાશે. સમજાશે નહીં, સમજવાની જરૂર નહીં પડે, બુદ્ધિ ચલાવવી નહીં પડે. એક્ઝિક્યુટિવ સ્ટેજમાં આગળ ચાલશો તમે એમ કે. અને સહેજે સહેજે જીવ મોક્ષ માર્ગની સમીપ ચાલવા માંડે છે, પરિણામમાં એની ગતિ થઈ જાય છે, સમ્યક તો સમીપ જાય છે એ જીવ. કૃપાળુદેવ કહે છે કે સત્સંગના વિષયમાં આ અમારો આત્મ સાક્ષાત્કાર છે. શું છે? આ અમારો આત્મ સાક્ષાત્કાર છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો એવો યથાર્થ સત્સંગ પ્રાપ્ત થયે, જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. યથાર્થ સત્સંગ ન મળે પ્રાપ્ત થાય અને જીવનું કલ્યાણ ન થાય તો એક જગ્યાએ પોતે એવું લખે છે કે તો આ વિશ્વનું 11મું આશ્ચર્ય છે. બહુ પાવરફુલ ચાલે છે કૃપાળુદેવ, એવી કલમ કોઈની ગુજરાતી ભાષામાં નથી ચાલી. ગુજરાતી ભાષામાં કૃપાળુદેવના વચનો ભાષાકીય દ્રષ્ટિએ પણ અજોડ છે. કંઈકના હૃદયને વિંધી નાખ્યા છે. ભૂલે ભલે અત્યારે પોતે હાજર નથી, એમની વાણીનો સાક્ષાત યોગ નથી, પણ વચનો જે કાગળ ઉપર રહી ગયા, અક્ષરદેહ રહી ગયો, કાંઈકને હલાવી નાખ્યા છે. અચ્છા અચ્છા બુદ્ધિશાળી માણસોને પણ ઊભા રાખી દે એવી વાતો, કેટલીક વિચાર કરતા મૂકી દે એવી વાતો અવશ્ય લખી છે. બુદ્ધિશાળી માણસોને આ નથી ચાલતો, બરાબર. બુદ્ધિશાળી માણસ હોય આ પણ માંદું છે. બુદ્ધિશાળી માણસ હોય અને ઈગો રહિત હોય ગોતવો મુશ્કેલ પડે. ઈગોઇઝમ આવી જ જાય. બુદ્ધિનો ઈગો હોય, પર્યાય દ્રષ્ટિ જીવ છે ને, જાય ક્યાં? પર્યાય દ્રષ્ટિ પણ આમાં સહેજ થઈ જાય, એને પોતાને ખબર ન હોય પણ એ થાય. અને ક્ષોભસમ છે, બુદ્ધિ છે, સમજણ શક્તિ, એ પણ એક શક્તિ છે જીવની, જ્ઞાનની શક્તિ છે. પણ દિશા સાચી ન મળે તો એમાંથી અવગુણ થાય. પણ ગમે એવા હોય, કાંઈક વિચારવાને મધ્યસ્થ હોય તો એક વાર તો એને ઉભા રહી જવું પડે. કાંઈક કહેનાર કાંઈક કહે છે અને આપણી બુદ્ધિનું પાણી ઉતરી જાય એવી કોઈક વાત કરે છે, એ વાત સ્વીકારવી પડે એવું છે. કૃપાળુદેવના વચનામૃતોમાંથી કોઈ પણ બુદ્ધિમાન માણસને વિચાર કરતો કરી મૂકે એ તત્વ રહેલું છે અવશ્ય. તો કહે છે કે અમારો આત્મ સાક્ષાત્કાર એમ બોલે છે કે સત્સંગ છે એ નિર્વાણનો મુખ્ય હેતુ છે, એને ઉપાસવો. સત્સંગમાં જવું એમ નથી કહેતા, રૂટીન કોર્સમાં એને ઉપાસવો ખરીને. સત્સંગમાં રૂટીન કોર્સમાં જવું એમ ન કહ્યું, એને ઉપાસવો. ઉપાસવામાં રૂટીન કોર્સ નહીં થાય, આગળ આગળની ભૂમિકા આવશે, ચડતી શ્રેણીના પરિણામો થશે. ઉપાસવો એને એક્ઝિક્યુટિવ સ્ટેજમાં લઈ જવું, સમજીને કે આપણે ક્યાંથી શરૂ કરવું છે, અને તે સર્વાર્પણ પણ એ ઉપાસવો. આપણી સાથે સાથે વાત કરી છે, જો નિર્વાણ પદનું એ કારણ હોય તો એવી જગતની કઈ ચીજ છે કે જેનું મૂલ્યાંકન એથી એથી વધારે હોય કે એની બરાબરી કરી શકાય એવું હોય, વધારે હોવાનો તો સવાલ નથી, પણ સરખામણી કરી શકાય એવું પણ જગતમાં કોઈ પદાર્થ નથી એવું સમજીને સર્વાર્પણ પણ એ સત્સંગને સાથે સર્વાર્પણ બુદ્ધિ આવવી જોઈએ. અભિપ્રાય બુદ્ધિ એટલે અભિપ્રાય. સર્વાર્પણ કોઈ અર્પણ કરી દેતું નથી, લેવા દેવાનો કાંઈ સવાલ નથી, કોઈને કાંઈ જોઈતું નથી, પણ બુદ્ધિ આવવી જોઈએ, અભિપ્રાય એ થવો જોઈએ કે કોઈ પણ ભોગે મારે સત્સંગની એટલે આત્મકલ્યાણની ઉપાસના કરીને નિર્વાણ પદની પ્રાપ્તિ કરવી છે. સો 50 અબજ રૂપિયા મળતા હોય તો અને 24 કલાક એ પ્રવૃત્તિમાં રોકાઈ જવું પડતું હોય તો ઘરવાળા વાંધો લે કે ન લે, અને એ માણસ સમાજની દરકાર કરે કે ન કરે. અહીંયા તો એવી પરિસ્થિતિ દેખાય છે, એવો નિરોકાળ છે કે તમે આટલો બધો સત્સંગમાં જાવ એ કેમ કામ આવે, ઘરમાં તમારે કઈ ફરજ નથી, પહેલા ઘરની ફરજ કે પહેલા સત્સંગ, તમારે આ માથાકૂટ ચાલુ થઈ જાય છે. અનેક મોમોક્ષોના ઘરમાં આમાં માથાકૂટ ચાલુ થાય, ફ્રિક્શન થાય છે, ઘર્ષણ થાય છે. ભૂલ થઈ ગઈ પૈસા બાપે મગવામાં કઈ વાંધો છે, આપણે એમાં નાનો પાવી જાય છે. એમ કે મેરા હોય તો એમ કે 200-500 માણસની વચ્ચે હું કરવા હાથ પકડ્યો હતો, આપણે ત્યાં હાથેવાળો કરે છે ને એને હાથ પકડ્યો એમ કહેવાય. હાથ પકડ્યો તો હાથ પકડી રાખવો પડશે, પણ કોણે મૂક્યો છે હજી, હવે થોડા જંગલમાં વ્યા ગયા છે કઈ મૂકીને, પણ કરતા હોય તો કરવા દો. એને જ પૂછવું કે હીરાના દાગીના ઘડાવા માટે મારે રોકાવું હોય તો શું થાય, હે તો ધક્કો મારીને કાઢે, હો કેમ હાલતા નથી, કેમ આ એદીની જેમ ઘરમાં પીડ્યા છો, સુઈ રહ્યા છો, આમ હાલતું હોય રોગ. બધા કેટલું કામ કરે છે, લોકો 5-5, 10-10, 15-15 કલાક કામ કરે છે. સત્સંગ કરવો હોય તો વાંધો લઈએ. તો એ જે કઈ પ્રાપ્તિ છે, બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ છે, એના કરતા નિર્વાણ પદની પ્રાપ્તિનું મૂલ્ય કઈ ઓછું છે, આટલું વિચારવાનું છે. પણ અણસમજણને કારણે એ પ્રકારનું ઘર્ષણ ઊભું થાય છે. નહીતર આટલી મોટી અનંત ભાવની કમાણી કરવાનો તક હોય ત્યાં એનું અનુમોદન જ આવે, સમજણ હોય તો એનું અનુમોદન આવ્યા વિના રે નહીં. એટલું જ નહીં, જો સમજણ હોય તો એમ કહે કે તમારે જે રસ્તે જાણવું છે એ રસ્તે તો મારે જાણવું જોઈએ, કેમ કે આયુષ્યમાં કોને ખબર છે, અને આ સંબંધો તો આયુષ પૂરતા છે, પછી કાંઈ લેવા જ લેવા, આ તો ભમાવીને ઘરમાં આવે જો ખબર પડે, મનુષ્ય મટીને મનુષ્ય થાય ને પછી આવે જો એને આવવા દે, લાકડી મારીને કાઢે. તો હું તમારો દાદો છું, તો કે હાલ હાલ અમે દાદા બધા અહીંથી આવો, હાલ તો થા આ કોણ અધિકાર જમાવા આવ્યો હોય, ખરેખર એનો દાદો જોયો અને એના માટે મર્યો હોય, કરી કરીને મરી ગયો હોય, ભેગું કરી કરીને ઊભો ન રહેવા દે. ઘરમાં તો ન આવે છે પણ બાયણે અમે ઊભો ન રહેવા દે, તું અહીંથી આગો આગો રહ્યો તો અમે ઘરની અમે રહેવા. આ સંસાર છે એટલે સમજીને પોતાનું આત્મકલ્યાણ થાય એ રીતે કરી લેવા યોગ્ય છે. સાર એનું એ છે કે પોતાનું આત્મકલ્યાણ થાય તે કરી લેવા
યોગ્ય છે.
કેવી રીતે કહેવાય એને મુમુક્ષુ ના શું કરવા દીધું, કોઈ મુમુક્ષુ થઈને વિરોધને અનુભવ ના કરતા હોય તો એને મુમુક્ષુ કેવી રીતે ગણાય? મને તો નથી સમજાતું, એ મુમુક્ષુ પણ નથી. શું કહ્યું અહીંયા કે તે સત્સંગ પ્રાપ્ત થયે? જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય અને અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. વિષય પ્રતિપાદનની શૈલી બહુ સુંદર છે, વાત એક સ્થાપિત કરે છે અને એ સ્થાપનાની સામે પ્રશ્ન ઉઠે, જિજ્ઞાસા ઉઠે તો એનો ઉત્તર નીચે પોતે વગર પ્રશ્ન ઉઠાવે આપી દે છે કે માઠા કારણો ક્યાં થાય છે, પછી મૂંઝાય છે, આટલા આટલા વર્ષ થયા, સાંભળ્યું, વાંચ્યું, વિચાર્યું, ચર્ચા કરી, પણ આપણા હાથમાં તો કઈ જઈ આવ્યું નથી. પરિસ્થિતિ તેની તે દેખાય છે અને કોઈની બગડેલી પણ હોય છે, તો આ જીવનો અવશ્ય વાંક છે. એમાં આ ભૂલ ભૂલ વાંક છે એટલે કે ભૂલ છે, પોતાની જ ભૂલ છે, કોઈની બીજાની ભૂલ નથી. કેમ કે એ સત્સંગ દરમિયાન કેવો સત્સંગ છે, સત્સંગનું મહત્વ દર્શાવવા માટે ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે. અપૂર્વ યોગ છે, સત્સંગ છે તે અપૂર્વ યોગ છે, એટલું મૂલ્યાંકન સત્સંગમાં આવનારને હોવું ઘટે છે. અપૂર્વ યોગ છે મારા માટે. કેમ અપૂર્વ યોગ છે? કે પૂર્વે કદી એવો સત્સંગ મળ્યા છતાં પણ પોતે આત્મકલ્યાણ કર્યું નથી અને હવે કરી શકે તો કોઈ અપૂર્વ દશાને પામે, અપૂર્વ લાભ થાય, તેથી તેને અપૂર્વ યોગ કહેવામાં આવે છે. એવી એને અપૂર્વતા સમજે. અલભ્ય છે, જલ્દી પ્રાપ્ત થાય એવી ચીજ નથી. નજર નાખવામાં આવે તો સર્વત્ર સંપ્રદાય બુદ્ધિએ સત્સંગથી માંડીને બધી ક્રિયાઓ કરવામાં આવે છે. સત્સંગ તો બહુ થોડી જગ્યાએ છે, તત્વનો અભ્યાસ જ ઓછો છે, પણ જે થોડો ઘણો છે એમાં પણ સંપ્રદાય બુદ્ધિ જોર કરતી હોય છે અને બાકી તો ક્યાંય છે નહીં. ઘોર અંધારા જેવી પરિસ્થિતિ સંપ્રદાયોની છે, એમાં યથાર્થ સત્સંગ કદાચ ક્યાંક મળે તો તે અલભ્ય છે, જલ્દી મળે એવો નથી, અત્યંત દુર્લભ છે એવો યોગ સમજીને એ યોગમાં તે સત્સંગના ને બાદ કરનાર, એ યોગને બાદ કરનાર, એની સફળતાને અવરોધ કરનાર જેવા જે કોઈ માઠા કારણો છે પોતે છોડ્યા નથી, માટે સત્સંગ સફળ થયો નથી, નહીતર સત્સંગ સફળ થયા વિના રહે નહીં. સામાન્યપણે સંગ તેવો રંગ ચડે છે જીવને, પણ અહીંયા સત્સંગનો સતરંગ ન ચડ્યો તો એને પોતાના વિરુદ્ધ, એ રંગ ચડવાને વિરુદ્ધ એવો બીજો રંગ ચડ્યો છે, એ રંગ ચડાવવાનો ચાલુ રાખ્યો છે, ચડેલો છે ને ચડાવવાનો ચાલુ રાખ્યો છે, એમ સમજવા જોઈએ છે. તે માઠા કારણો નીચે પ્રમાણે છે: મિથ્યા આગ્રહ, સ્વછંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. બહુ અનુભવપૂર્ણ વચન વચનામૃત છે. કે જેને સત્સંગમાં જવું હોય એને પોતાના બધા જ પૂર્વ આગ્રહો મૂકી દેવા, પૂર્વગ્રહ છોડીને જવું, કેમ કે એ પૂર્વગ્રહ છે એ મિથ્યા આગ્રહ છે, હજી સુધી કલ્યાણ થયું નથી એ એમ બતાવે છે કે એ મિથ્યા આગ્રહ છે, એ કોઈ આગ્રહ ન રાખો, કોરી પાકે છે ને જાવું, કોઈ આગ્રહ ન રાખો, પહેલા આમ હોય પછી આમ હોય બધું મૂકી દેવું, નહીં તો પહેલા પોતે નક્કી કરેલું હોય પહેલા આમ કરવું જોઈએ પછી આમ કરવું જોઈએ, એને સત્સંગ કદી સફળ ન થાય. પોતે મારે મારા આત્મકલ્યાણ માટે જે કાંઈ કરવું પડે તે કરવા હું તૈયાર છું, અને એ તૈયારી માટે મારે કોઈ બીજો આગ્રહ હોઈ શકે નહીં, એવો અભિપ્રાય, એવી માનસિક તૈયારી, એવી માનસિક ભૂમિકા તૈયાર કરીને જવું જોઈએ. નહીતર મનુષ્ય પર્યાય હોવાથી કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ લીધો છે અને જે તે સંપ્રદાયની ક્રિયા દરેકને કરતા કરતા એનો આગ્રહ થયા વિના રહેતો નથી. એક નાનો ફેરફાર કરવો હોય તો મૂકી ન શકે, એટલું કરવામાં શું વાંધો, એ તો કરવું જ જોઈએ ને, આપણા સંપ્રદાયમાં બધા કરે જ છે ને, બધા કરી આપણે કરવું જ જોઈએ ને, મૂકી ન શકે. સ્વછંદપણું, પોતાની મનમાની રીતે આત્મકલ્યાણ કરવાની જે કાર્ય પદ્ધતિ છે એ જીવનો સ્વછંદ છે. નિજ છંદે ચાલીને અનંત કાળ પ્રયત્ન કરે તો પણ કોઈ દિવસ સફળતા મળે નહીં, આ નિયમ છે. એટલે મૂકી દેવું, મૂકી દેવા માટે એટલી માનસિક તૈયારી કરવી જોઈએ કે જે જ્ઞાની અનુભવી પુરુષો છે એમના અનુભવના માર્ગે મારે ચાલવું છે. જ્ઞાનીના માર્ગનો આશ્રય કરવો છે, જ્ઞાની પુરુષનો આશ્રય કરવો છે, તે આશ્રય ભાવના, આશ્રય ભક્તિ અને આશ્રય માર્ગ ઉપાસવા યોગ્ય છે. નહીતર સ્વચ્છંદ થયા વિના અરે અરે, એક આપણે નાનો દ્રષ્ટાંત લીધો તો હું દોહરાવું છું કરીને, મારે શું વાંચવું એમ કે વાંચવું, મારે એ મેં નક્કી કરી લીધું છે, પણ એટલે શું કરવા નક્કી કર્યું, મારે શું વાંચવું, કયું પુસ્તક વાંચવું, કયું શાસ્ત્ર વાંચવું, એમ ન હોવું જોઈએ, મારે શું કરવું જોઈએ. નહીતર પુસ્તક વાંચવાનો નિર્ણય તો લઈ લીધો ને, એટલે શું કરવાનું, શું કરવું, હું અજાણ છું, આડો અવળો જઈશ તો પરિશ્રમ એટલો વધવાનો છે, એ નક્કી વાત છે. અને જે કાંઈ સમજ્યા પછી પણ વાર લાગે છે એનું કારણ કે આડો અવળો ચાલ્યો છે એ પરિશ્રમ હજી કરવાનો બાકી રહ્યો છે, આવી વાત છે. ખાસ કરીને બુદ્ધિશાળી માણસોમાં આ તકલીફ ઊભી થાય છે, વધારે બુદ્ધિ હોવી એ ગુણ પણ છે અને આવું થાય ત્યારે અવગુણ પણ છે. એ શક્તિ છે, જ્ઞાનની શક્તિ છે, સમજણ છે, વિચાર શક્તિ છે, જ્ઞાનની શક્તિ છે, પણ એની યથાર્થ દિશાને એનો સદુપયોગ થાય તો નિર્વાણ પદની પ્રાપ્તિ થાય, અને નહીતર પરિભ્રમણ પણ એ જ કરાવે. નારકીમાં અવધિ જ્ઞાન હોય છે ને દેવોને અવધિ જ્ઞાન હોય છે, મનુષ્યને તો મતિશ્રુત બે છે, કોકને અવધિ જ્ઞાન હોય, આ કાળમાં તો હોય નહીં એવી પરિસ્થિતિ છે, પણ નારકીને દેવને અવધિ જ્ઞાન હોય. મિથ્યા દ્રષ્ટિ નારકીને દેવને જે જ્ઞાનનો વિશેષ ઉઘાડ છે એને વિશેષ પરિભ્રમણનું કારણ થાય છે, વિશેષ રાગદ્વેષને અશાંતિનું કારણ થાય છે. એટલે બુદ્ધિ વધારે હોય તો કંઈ વધારે સારું એવું નથી, એની દિશા બરાબર હોય તો પછી ઓછી વધારેનો કંઈ બહુ મહત્વ નથી, એને રાગદ્વેષ જ થાય. એને અવધિજ્ઞાનમાં જે કાંઈ જણાય એમાં કોણે મને અનુકૂળ ચાલ્યો અને કોણ મને પ્રતિકૂળ ચાલ્યો, એના રાગ દ્વેષ ચાલવા માંડે. ભૂતકાળમાં કોણ અનુકૂળ રહ્યું કોણ પ્રતિકૂળ થયું, નારકીમાં તો મારવા જ જાય કે આ મારો પૂર્વભવનો વિરોધી હતો, એમ કરીને સીધો મારવા જ જાય એને, એમ કે અવધિજ્ઞાનથી ખબર પડે એને. એ આ મૃત્યુની ખબર પડે છે. દેવલોકને દેવોને 6 મહિના પહેલા ગળાની માળા કરમાય, ઝૂરી ઝૂરીને મરે. એની 6 મહિનામાં જેટલા કર્મ બાંધ્યા હોય એટલા સાગરો પણ નાઈ ન બાંધે, એટલા 6 મહિનામાં બાંધે. કેમ કે ખબર પડી ગઈ ઘુમરી દઈ અહીંયા એવું છો, કેમ કે ત્યાં વૈભવ વિલાસ છે, એમાં અહીંયા પણ જો શ્રીમંત માણસને ખબર પડે કે મરી જવાનો છું તો એને સૌથી વધારે દરદ થાય કે આવડું મોટું કુટુંબ આટલું બધું આ અને આ બધું છોડીને એક ઝાટકે થોડું થોડું મૂકવું ન ગમતું એના બદલે એક ઝાટકે મૂકી દેવું પડશે. અસાદ થઈ જાય છે, બેસુદ થઈ જાય છે માણસ. મૃત્યુની ખબર પડે કે હું નહીં જીવું એટલે કોમામાં આવી જાય છે. તો મોટાભાગના બેસુદ્ધિમાં મરે છે, એનું કારણ આ છે. એટલી તીવ્ર આકુલતા થાય કે સુત્સંગ ગુમાવી દે છે, બીજું કાંઈ નથી, વિચાર શક્તિ જ નથી. બહુ ખરાબ મરણ થાય, ચેતી જવા જેવું થાય. એ બધા પરિણામ કંટ્રોલબાર થવાના. અત્યારે ભલે ગમે એટલો પોતાને એમ લાગતો હોય કાંઈ વાંધો નથી મને, કંટ્રોલ બહાર જશે પરિણામ અને કોમામાં આવી જશે. એટલે જ્યાં સુધી વિવેક શક્તિ કામ કરી રહી છે ત્યાં સુધીમાં એનો સદુપયોગ કરી લેવો જોઈએ. અને એ સદુપયોગ કરવામાં સ્વછંદ છે એ મોટો પ્રતિબંધ છે, મોટો અવરોધ છે. ભૂલે ચૂકે પણ સ્વછંદ ન થાય તે વિચારવા જોઈએ. આ બધા કારણોને લઈને સત્સંગ નિષ્ફળ ગયો છે એમ કહેવું છે. સ્વછંદ રાખીને સત્સંગ ઉપાયસો છે નિષ્ફળ ગયો છે. મિથ્યાગ્રહ રાખીને સત્સંગમાં આવ્યો છે, સત્સંગ નિષ્ફળ ગયો છે. પ્રમાદ એટલે જીવને પછી કરીશ થાય છે. વાત બરાબર છે, પણ હમણાં જરાક પરિસ્થિતિ એવી છે ને, એટલું થઈ જાય પછી, આટલું થઈ જાય પછી, કાંઈક ને કાંઈક તો હોય જ તે ઉદયમાં. આઠે કર્મનો ઉદય બધાને ચાલુ છે, કોઈને હાથ કર્મનો ઉદય ચાલુ નથી. આઠે આઠ કર્મનો ઉદય બધાને ચાલુ, નિરંતર ચાલુ છે. નાનાવરણી દર્શનાવરણી બોની અંતરાય નામ ગોત્ર આયુષ વેદની બધાને આઠે આઠ ચાલુ છે. એટલે આ છે ને તે છે, આ છે ને તે છે, ઉદયનું ભૂત સવાર થયેલું છે. પછી કરીશ, સમજ્યા પછી પણ પછી કરીશ, ધીરે ધીરે કરીશ, હળવે કરીશ. આ બધા એક જાતિના પરિણામ છે. પછી કરીશ કયો કે ધીરે ધીરે કરીશ કે હળવે કરીશ, આટલું કર્યા પછી કરીશ, આટલું થયા પછી કરીશ, છોકરો મોટો થયા પછી કરીશ, દુકાને બેઠા પછી કરીશ, સંભાળી લીધા પછી કરીશ. કઈક જાતનો આપણે વેપારીઓને વિકલ્પ આવે એ નહીં મૂકી શકે, એ પછી કરીશ વાળો કઈ મૂકી જ નહીં શકે. માથું મારવાનું મૂક્યા પછી એ માથું મારે, શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, તો હું કે ચાલે છે ને કેવી રીતે ચાલે છે. પણ જ્યાં લાભ નુકસાનનો સવાલ હોય અને લાભ નુકસાનની ગણતરીને માન્યતા હોય ત્યાં પરિણામ ખેંચાયા વિના રહે નહીં. અનિવાર્યપણે ખેંચાય જ. એ પ્રમાદ છોડવા જેવો છે. અને 5 ઇન્દ્રિયના વિષયોમાં જે પરિણામ જાય છે એમાં જે રસ લેવાય છે તે અપેક્ષાવર્તી છે. સુખ બુદ્ધિએ જે રસ લેવાય છે તે તીવ્ર અપેક્ષા બુદ્ધિ છે, અને એમાં ઉપેક્ષા નથી થતી તો પણ સત્સંગ સફળ થતો નથી. કેમ કે સત્સંગની અંદર એ 5 ઇન્દ્રિયના વિષયોથી વિરુદ્ધ રસ કેળવવાનો છે. આ વિકાર રસ છે ને પેલો નિર્વિકાર રસ છે, વિરુદ્ધ છે, બે રસ એક સાથે ચાલે નહીં. એટલે આ રસને મોળા પાડવા જોઈએ, ફિક્કા પાડવા જોઈએ. એ આત્મકલ્યાણની તીવ્ર ભાવના થાય તો એ રસ મોળા પડ્યા વિના રહે નહીં. પહેલા તો શું ભાવે ને શું ન ભાવે, અને આ શું ફાવે ને શું ન ફાવે, અને આ બરાબર થયું છે કે નથી થયું, એના ચીકણા પરિણામ હોય, એ શું શું થયું ને શું ન થયું એને ખ્યાલ જ ન રહે. વેદનામાં ચડે ત્યાંથી ભૂલી જાવ, ઊંડે વેદના હોય ત્યાં શું થાય, ભૂલી જાય, બધું ભૂલી જાય. પહેલા એક્ઝિક્યુટિવ સ્ટેજના પ્રથમ ચરણમાં જ આ ફાયદો છે, બધા ચીકણા પરિણામ છૂટી જાય, ફાવવું ન ફાવવું, ભાવવું ન ભાવવું, સારું નરસું બધું, એ લપટ ફાવે નહીં, એ વિકલ્પો સહન જ ન થાય. વેદનામાંથી બહાર નીકળે ત્યારે ને એ ઇન્દ્રિય વિષયની ઉપેક્ષાથી જો સત્સંગ ઉપાસવામાં આવે તો ફળવાન થાય, નહીતર ફળવાન ન થાય. આ ચાર કારણોના પેટા પરિણામો પણ છે, પણ એ બધા વિસ્તારથી સમજવા કરતાં કૃપાળુદેવી એ કૃપા કરીને બહુ મોટી વાત કરી છે, અને હવે પછી અથવા કરીને કરે છે ઇક્વિવેલન્ટ ટુ સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. એટલે કે એક નિષ્ઠા ને અપૂર્વ ભક્તિ આણી હોય તો ફળવાન થાય, આ એની માસ્ટર કી છે. આ વિષય થોડો વિશેષ મહત્વનો છે, આવતીકાલના સ્વાધ્યાયમાં એવું તો જરા વિસ્તારથી દઈશું.